તારીખ 17/12/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 591 અને 592 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 274.
વિવિધ પ્રકારની ઈચ્છા સંબંધ માર્ગદર્શન છે. વિષયાદી ઈચ્છિત પદાર્થ ભોગવે તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ ઉપર તે વિષયની ઈચ્છા ઉત્પન્ન થવી ન સંભવ એમ થવું કઠણ છે. કેમ કે જ્ઞાન દશાવીના વિષયનું નિર્ણય ઉત્પન્ન થવું સંભવ નથી. એ સિદ્ધાંત છે. શું કહે છે? જ્યાં સુધી આત્માને પોતાની શાંતિ અને આનંદની તૃપ્તિ નથી થતી, પોતાના સ્વભાવમાંથી ઉત્પન્ન શાંતિ અને આનંદથી તૃપ્તિ નથી થતી, ત્યાં સુધી અનાદિથી અતૃપ્ત રહેવા અને કાંઈ ને કાંઈ ઈચ્છા છે સુખ શાંતિ લેવા માંગે છે. એ સુખ શાંતિ ન મળતા એટલી આકુલતા ઉત્પન્ન થાય છે. એ આકુલતા જીવ સહન કરી શકતો નથી એટલે તે વિશે ચંપલ આવે છે. અંદરથી આત્માને શાંતિ અને સુખની તૃપ્તિ નહીં મળતી હોય, બહારથી સુખ મેળવવાની ભક્તિરૂપ જે ઈચ્છા છે એ ઈચ્છા કોઈ રીતે શાંત થઈ શકે. ઈચ્છામાં આકુરતા છે, અગ્નિની દાહનો ભરકો છે અને આ એક જગતના જીવોની સર્વ જગતના જીવોની બહુ મોટી સમસ્યા છે. પરિણામમાં સુખ શાંતિ ઉત્પન્ન કરવાના રસ્તો પાછા રસ્તાથી જે અજ્ઞાન છે એ જે પદાર્થની ઈચ્છા થાય તે પદાર્થ જો ભગવવા મળે એની પ્રાપ્તિ થાય તો તે ઈચ્છા મટે છે એવો સૌને અનુભવ છે. એટલે એ રસ્તે જાય છે. એવી રીતે આનું શાંતિ મેળવવી એ રસ્તાથી અજાણ છે જગતના જીવ અને આ બધાને પરિચિત ને અનુભૂત છે. બધાનો અનુભવ શું છે? દુઃખ લાગે, ખાઈ લીધો, દુઃખની ઈચ્છા મટી ગઈ. માટે જે જે પદાર્થોની ઈચ્છા થાય તે પદાર્થો મેળવો એટલે તે ઈચ્છાની આકૃતા બંધ થાય. આ ક્રમથી બધા પ્રવર્તે છે. અહીંયા બીજી તકલીફ શું છે કે જેટલા જેટલા પદાર્થની ઈચ્છા થાય એટલા પદાર્થ જીવોને મળતા નથી, મળવાની શક્યતાઓ પણ નથી. કેમ કે એક જીવની ઈચ્છા એટલી બધી છે, કેટલા બધા પદાર્થો માટેની છે, કે સર્વ પદાર્થો સર્વ જીવને ઉપલબ્ધ થાય. એટલા પદાર્થોની પણ સંખ્યા નથી, એવી પૂર્વકર્મની પણ કોઈ વ્યવસ્થા નથી. ઈચ્છા થાય એટલે પદાર્થ મળી જ જાય. પદાર્થનો સંયોગ વિયોગ તો પૂર્વકર્મના પ્રારબ્ધને આધીન છે, એ કઈ ઈચ્છાને આધીન નથી. એટલે બહુભાગ જીવો અથવા એક જીવ પણ બહુભાગપણે માનસિક અસાતા અને આકુલતાને વેદે છે, એનું આ કારણ છે. એના ઉપર બહુ સારું સ્પષ્ટીકરણ છે. વિષયાદી ઈચ્છિત પદાર્થ ભોગવી તેનાથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખી, આપણે ઈચ્છાનો નાશ કરવો હોય તો એ પદાર્થ ભોગવી લેવો. અને એ ક્રમે એટલે એ રીતે પ્રવર્તાથી પ્રવર્તવા જતા આગળ ઉપર તે વિષય મૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે. વિષય મૂર્છા એટલે શું? વિષયમાં સુખ છે એનો કલ્પિત સુખનો અનુભવ કરતા છે તો દુઃખ છે અનુભવ કાળે. કલ્પિત સુખનો અનુભવ કરતા પોતાનું ભાન જે જીવે છે કે હું જ્ઞાન માત્ર છું, એટલે એને ત્યાં મૂર્છા કહે. મૂર્છામાં શું થાય છે? કોઈ પણ માણસને ભાગમાં શારીરિક મૂર્છા આવે છે ત્યારે શું થાય છે? પોતે ભાન ભૂલી જાય, ચાલતો ચાલતો પડી જાય. પડી જાય તો ક્યાં પડી જાય એનું કઈ ખબર ન રહે. પોતાના દેહનું પોતાના પોતાની હયાતીનું ભાન છે એને ના મૂર્છા છે. અહીંયા પણ એટલી મૂર્છા ઉત્પન્ન થાય છે. જ્યારે જે ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિમાં સુખાનુભવ કરે છે ત્યારે તે મૂર્છિત થઈને કરે છે. મૂર્છિત થઈને શા માટે કરે છે? કે એને પહેલેથી નિર્ણય કર્યો છે કે આ પદાર્થથી મને સુખ છે, માટે મૂર્છા ખાઈ જાય છે. મુમુક્ષુ દશાથી અને જ્ઞાન દશાથી આ ફરક પડે છે. કે એ પહેલા એનો નિર્ણય કર્યો છે કે કોઈ પદાર્થ ઇષ્ટ નથી, કોઈ પદાર્થ અનિષ્ટ નથી. એવો નિર્ણય કરવા જતા એને કેટલાક પદાર્થોની ઇષ્ટતાનો અનુભવ છે કે આ પદાર્થે મને સુખ લીધું છે, આ પદાર્થ મને દુઃખી કર્યો છે, એને એ પછી પ્રયોગમાં લે છે. કે જે જે પદાર્થોમાં મેં સુખ લીધું એમાં મારી સમજણ લાગુ કરું કે કોઈ પદાર્થમાં સુખ નથી, તો મને તો આ પદાર્થમાં સુખ લાગ્યું તું હવે અત્યારે લાગે છે કે નહીં. અભિપ્રાય બદલવાનો આ એક પ્રયત્ન છે કે ખરેખર કોઈ પદાર્થ સુખી નથી, કોઈ પદાર્થ દુઃખનું કારણ નથી. એ અભિપ્રાય બદલ્યા પછી પણ જે અનાદિની અસર છે જીવ ઉપર એ અસર નિર્મૂળ નથી થતી. પણ થોડી ઘણી અસર આવે છે, જ્ઞાનીની અસ્થિરતા છે એટલી આવે છે, અને મોક્ષમાં તો વિશેષ આવે છે. પણ છતાં રસ પાકડો પડે છે, જો પ્રયોગ કર્યો હોય તો રસ પાકડો પડે છે. સુખાનુભવ તો તીવ્ર રસ, જેને સુખાનીઓ રસ ચાર વખત ઘૂંટેલો એવો રસ પડે છે, અને નહીં તો રસ મંદ પડે છે. રસ મંદ પડવાની પ્રક્રિયામાં મુમુક્ષુ આવે છે. જ્ઞાનીને અસ્થિરતા છે એટલે જાગૃતિ સહિત સુખાનુભવ છે, પણ છતાં એનું જ્ઞાન જાગૃત છે કે નહીં? જ્ઞાનનું જ્ઞેય છે. આ સુખનું કારણ નથી પણ જ્ઞાનનું જ્ઞેય છે. ન તો એને સુખ છે, ન તો એને દુઃખ, એનાથી દુઃખ છે. મારા પરિણામને લઈને મચક ખાઉં છું, કારણ મારું છે સામા પદાર્થનું, એટલે એ સુખ ને સુખ ને પણ દુઃખ રૂપે પ્રત્યક્ષ અનુભવે છે. એટલે મૂર્છા નથી ખાતા. જ્ઞાની છે વિષયોમાં પ્રવર્તે ત્યારે તેને મૂર્છા આવે છે, અને એ ઈચ્છા પૂરી થાય તો પણ વિષય મૂર્છાનો જે રોગ છે એ રોગ વધતો નથી. બીજા પદાર્થોની જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ ચાલુ થાય છે. પ્રારંભ યુગે જે પદાર્થો આવે છે એને ભોગવતા વળી ફરીને મૂર્છા થાય છે. એમ એક મૂર્છા ખાઈને કઈક કળ હોય ત્યાં બીજી મૂર્છા ખાય છે, એમાંથી કળ હોય ત્યાં ત્રીજી મૂર્છા ખાય છે, ઉપરા ઉપરી મૂર્છા ખાય છે. શાશ્વત પદાર્થ છે એટલે નાશ થતો નથી, નહી તો ઉપરા ઉપરી મૂર્છા ખાય ક્ષણે ક્ષણે તો શું દશા થાય? તો જો શરીર રોગમાં તો મૃત્યુ જ થાય, શરીરમાં ક્યાં દશ કરવું પડે? શરીરમાં એટલી બધી મૂર્છા આવે છે, આત્મા જ્ઞાની એટલી મૂર્છા આવે તો શું થાય? જીવન ના લઈએ, આ તો અનંત જીવત્વ શક્તિ અંદર માં છે, એટલે ટકી ગયો છે અને ટકી રહેશે. અનંત છે, ક્ષણે ક્ષણે એને ભાવ આનંદનો દુઃખ મળતો છે. એટલે એ રીતે વિષય મૂર્છા ફરીને ઉત્પન્ન નહીં થાય. એક વખત મૂર્છા ખાધી એટલે ફરીને વિષયની મૂર્છા ઉત્પન્ન નહીં થાય એમ નહીં બને. એ પરિસ્થિતિ નથી, પરિણામનું વિજ્ઞાન નહીં, એ પરિસ્થિતિ નથી. તો શું પરિસ્થિતિ છે? કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળ પણ થવું સંભવ ન હોય. જ્ઞાન દશામાં તે પદાર્થ જ્ઞેય છે, નેત્ર પદાર્થ હોવાથી એના જ્ઞાની આત્મા મૂર્છા થતો નથી, સાથે સાથે એને પોતાના સ્વરૂપ સુખની તૃપ્તિ પણ વર્તે છે. બે વાત છે એક સાથે, એક તો સ્વરૂપ સુખથી તૃપ્ત પણ છે, બીજી બાજુ બીજા પદાર્થમાં થોડી મચક ખાય છે તો પણ એ જ્ઞાનનું જ્ઞેય છે, એ મુખ્ય પરિણામ છે. મચક ખાય છે ગૌણ પરિણામ છે, અને એથી કરીને એને પોતાનું ભાન ભૂલીને આકુરતા થતી નથી, અલ્પ આકુરતા થાય છે. એ ક્રમે વિષયની ઈચ્છાઓ, પર પદાર્થની ઈચ્છાઓ એ ક્રમે નિર્મૂળ થવા થવી સંભવે છે. કેવી રીતે નિર્મૂળ થાય? લોકો શું સમજે છે કે અમુક પદાર્થો માણસોને નથી મળતા માટે માણસો દુઃખી છે. પ્રાણીઓને દુઃખ કેમ છે? માટે તે પદાર્થોની ઉપલબ્ધિ થાય તો એનું દુઃખ મટે. તો આપણી પાસે વ્યવસ્થા હોય તો દાન દઈને પણ એ પદાર્થોને આપી દેવું, એટલે એનું દુઃખ મટે. એનું દુઃખ કાયમ માટે નહીં મટે. એ વખતે એ મૂર્છિત થઈને થોડો હળવો થશે, એની આકુરતા નહીં લંબાય, ઈચ્છા પૂરી થશે, એટલે તો હળવો થશે, કશાય નહીં થશે. પણ એને વિષય મૂર્છાનો રોગ જશે એટલે એ મટાડવાનો કાયમી ઉપાય નથી. કાયમી ઉપાય તો એ છે કે જ્ઞાન દાન મળતો દે. જો જ્ઞાનનું દાન દઈ શકાતું હોય તો જ્ઞાન દાન દેતું, એને જો આત્મિક શાંતિ ઉત્પન્ન થશે તો અવશ્ય ગમે તે પરિસ્થિતિમાં એ સુખી રહેશે, નહીંતર ગમે તે પરિસ્થિતિમાં દુઃખી રહેવાનું છે. એક ચીજ મળી તો બીજી બે ચીજની ઈચ્છા ઊભી થશે, બે મળી તો બીજી ચારની ઈચ્છા ઊભી થશે. આમાંથી જીવ છૂટી શકતો નથી. એમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી. એ વિષયનું એટલે વિષય સંબંધે ઈચ્છાનું નિર્મૂળ થવું સંભવતું નથી. પત્ર ધીમે ધીમે લખો છો પણ વાત બહુ પ્રયોજનભૂત વાત છે. જીવને સુખી થવા માટે આ વાત સમજવી જરૂરી છે. માત્ર ઉદય વિષયો ભોગવાથી નાશ થાય પણ જો જ્ઞાન દશા ન હોય તો ઉત્સુક પરિણામ વિષય આરાધના ઉત્પન્ન થયા વિના ન રહે. શું થાય છે કે માત્ર ઉદયનો ઉદય વિષય ઉદય વિષયો ભોગવાથી નાશ થાય. શું થાય છે કે જે ઉદયમાં આવી ગઈ છે ભોગવી લીધી ઈચ્છા નિવૃત્ત થઈ બરાબર છે પણ એ વખતે શું કે જ્ઞાન દશા ન હોય તો ઉત્સુક પરિણામ તીવ્ર રસના પરિણામ થયા વિના કેમ કે સુખના અભિપ્રાય પૂર્વક સુખનો અનુભવ કર્યો એટલે ઉત્સુક પરિણામ કહો તીવ્ર રસના પરિણામ કહો એ થયા વિના વિષય આરાધના ઉત્પન્ન થયા વિના રહે નહીં અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્તમાન એને બદલ ઈચ્છા થાય કે તું તો આમાં અહીંયા સુખ થયું વધારેમાં વધારે સુખ મેળવો વધારેમાં વધારે સુખ મેળવો પાછું ત્યાં પછી પાછું કરવું પડે છે. લાભ દુઃખ લાગે એમાં અનુષ્ઠાન આવ્યું અનુષ્ઠાન ભાવતું હોય ઘર પણ ભાવે છે ને લોકો ખાતા ખાતા ના પાડવું પડે ડાબે રાખો પણ તમારે આપી અમારે તો પુરસ્કાર લેવા છે કેમ ના પણ તો પછી એ ખ્યાલ નથી આવતો કે ભૂલ થઈ છે. આ જે પહેલા કોઈએ જે સુખ લાવ્યું હતું એ ભ્રાંતિ હતી એનો વિચાર જીવને નથી. એટલે શું થાય છે કે એ અભિપ્રાય છે મજબૂત થાય છે વર્ધમાન થાય છે એનો શું થાય છે કે વિષય પરાજિત થવાને બદલે પોતે પરાજિત થાય છે અને એ અભિપ્રાય મજબૂત થાય છે કે આનાથી સુખ છે. આ જગતમાં જીવો અમુક કરે છે ચોરી કરે છે લૂંટફાટ કરે છે ખૂન કરીને પણ લઈ લે છે બીજાની સંપત્તિ શું કરવા કે એનો એટલો બધો મજબૂત અભિપ્રાય છે કે ગમે તેમ કરીને આ મેળવવું જ જોઈએ મારે ગમે તેમ કરીને મેળવવું જોઈએ મને જે કરવું પડે તે કરવું પણ આ તો મારે જોઈએ જોઈએ ને ક્યાંથી જોઈએ જ્યાંથી હોય ને મારે લઈ લો એ શેમાંથી છે કે એમાં સુખ છે એ સુખ બુદ્ધિ એ કરીને એ પરિસ્થિતિ ઉભી થઈ છે. એ તો વિશેષ વર્ધમાન થાય જેને જ્ઞાન દશા છે તેવા પુરુષો વિષય આકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્તતા નથી. શું છે જ્ઞાન દશામાં સિદ્ધાંત બદલાઈ જાય છે. અજ્ઞાન દશામાં એ સિદ્ધાંત છે કે જો ઈચ્છાની આપૂર્તાથી છૂટવું હોય તો તે પદાર્થ છે મેળવી લેવો લાભ કરી લેવો ભોગવી લેવો જ્યાં સુધી નહીં જમીએ ત્યાં સુધી દુઃખ ચાલુ રહેશે દુઃખ ચાલુ રહેશે ત્યાં સુધી દુઃખની આપૂર્તા ચાલુ રહેશે માટે ખાઈ લેવું એનાથી નિર્મળ નહીં થાય એ વખતે ઈચ્છા માટે જરૂર નહીતર તો એમ કે જો આ ચોખ્ખો પ્રયોગ છે ઈચ્છા માટે કે ન માટે દુઃખ લાગે ને ખાધું ઈચ્છા માટે કે માટે આમ જ ઈચ્છા માટે આવે તો કે એ ઈચ્છા ચાલુ જ રહેવાની છે. નાની ને એ સિદ્ધાંત નથી. જેને જ્ઞાન દશા છે પૂર્વા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી અને તેથી વિરક્ત થવું એટલે એની ઈચ્છા છૂટી જવી રસ છૂટી જવો એવી ઈચ્છાથી તેમાં પ્રવર્તતા નથી. કે પેલા વિરક્ત નથી થતા, એ વખતે ઈચ્છા બંધ થાય છે. પણ એનો અભિપ્રાયમાં રસ ચાલુ રહે છે કે આમ જ ઈચ્છાની આપતા આમ જ બંધ કરાય, બીજી રીતે બંધ કરાય નહીં, એટલે એ વિરક્ત નથી થતા. જ્યારે જ્ઞાનીનો એ અભિપ્રાય નથી, એ સિદ્ધાંત નથી, એ રીતે વિરક્ત થવા માટે પ્રવૃત્તિ કરતા નથી. અને એમ જો પ્રવર્તવા જાય, એ પ્રકારે જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે. શું કહે છે? જે રીતે સંસારી પ્રાણી ઈચ્છાની નિવૃત્તિ માટે ઈચ્છિત પદાર્થને પ્રાપ્ત કરે છે, ઉત્સુક પરિણામે એને ભોગવે છે અથવા આરાધે છે, આરાધ્ય શબ્દ લીધે છે, છે તો વિરાટના, છે તો આત્માની અપેક્ષા એ વિરાટના છે, પણ તે પદાર્થની આરાધના છે, વિષયની આરાધના છે, એના પ્રત્યે એને બહુમાન છે, માટે દીન થઈને પણ એને માન્યતા આપે છે. શું કરે છે? આ મેળવવા માટે દીનતા કરે છે. જેની પાસેથી લાભ થવાનો હોય એને કેટલી દીનતા કરે છે, એનું આરાધન છે, એને મળતા આપે એનું આરાધન છે. એનાથી જ્ઞાનને આવરણ થાય છે, આત્માને એનાથી આવરણ થાય છે. એ પ્રકારે પર પદાર્થને આરાધતા જીવને પોતાને સ્વભાવ ઉપર આવરણ આવ્યા વિના આ કેવી રીતે જ્ઞાનને ગુમાવે છે. મનુષ્ય હોય અને જીવ જંતુમાં ચાલ્યો જાય છે એનું કારણ શું? મોટો દેવ હોય, દેવલોકમાં મોટો બુદ્ધિધારે દેવ હોય અને એકેન્દ્રમાં ચાલ્યો જાય છે એનું શું કારણ છે? એ ઋષિઓને આરાધતા એટલી મૂર્છા ખાધી છે, જોર જોરથી મૂર્છા ખાધી છે, અને એ મૂર્છા જાણે એને પોતાના જ્ઞાનને આવરણ કર્યું છે, એ આવરણ પ્રત્યક્ષ થઈ જાય છે. એકેન્દ્રમાં બે ઇન્દ્રિયમાં ત્રણ ઇન્દ્રિયમાં ચાલ્યો જાય છે. એમ જો પ્રવૃત્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે. અવશ્ય જ્ઞાનને આવરણ આવે, આવે ને આવે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય, તેથી જ્ઞાની પુરુષની ભોગ પ્રવૃત્તિ છે. જ્ઞાની પુરુષ તો છે, એટલે આવી પ્રવૃત્તિમાં આવે નીચેના સ્થાન ચોથા અને પાંચમામાં મધ્યમ સુધી છે. ઓકે, એ છૂટી ન શકાય, પોતે એ સંયોગથી છૂટી નથી શકતો, એટલી પોતાની નબળાઈ સમજે છે, એટલી પોતાની અશક્તિ સમજે છે, અને તેથી જ્ઞાની પુરુષની ખૂબ પ્રવૃત્તિ છે. પણ અભિપ્રાય નથી કે આ સુખી થવાનો રસ્તો છે, એ અભિપ્રાય બિલકુલ નથી. મેક્સિમમ લીધો છે. કોઈ પણ પ્રાણી ત્રસ પર્યાય ની અંદર ક્યાં સુધી વધુ બધું 2000 સાગરમાં જ્ઞાન દશા ન લીધી તો સમજી લો આવરણ કરીને એ પહેલા એકેન્દ્રિય આદિમાં ચાલ્યો જાય, નહી તો 2000 સાગર હતો લિમિટ પૂરી થઈ ગઈ. એનું કારણ આ છે, જ્ઞાનને આવરણ કરતો જ જાય છે, જ્ઞાનને આવરણ કરતો જ જાય છે.
24 કલાક પરમેશ્વરની આરાધના તો ચાલે છે, 24 કલાક પરમેશ્વરની તો આરાધના ચાલે છે.
એટલે તો જેને પૂર્ણતાનું લક્ષ હોય એ ક્ષણે ક્ષણે જાગૃત રહે છે. આવરણ આવે છે, આવરણ આવે છે. આ ઈચ્છા થઈ તો આવરણ આવે છે, આની ઈચ્છા થઈ તો આવરણ આવે છે, પછી આ ઈચ્છા થઈ તો આવરણ આવે છે. ઈચ્છા થાય પણ આવરણ આવે છે અને જાગૃતિમાં એને રસ તીવ્ર ન થાય, એની ઈચ્છા લંબાય નહીં. કઈ નહીં, આત્મજ્ઞાતા દ્રષ્ટા છે, એ તો થઈ. પરનાતા દ્રષ્ટા છે, એનાથી ક્યાં શું છે? ઈચ્છિત પદાર્થ શું નથી, નહીં છે. માથામાં દૂરી ચડે એમ કહેવાય છે. ક્યાં જાય એને ખબર ન હોય. શરીરમાં જાય, ગામદાર જાય, ગરીબ ગામમાં આવે, ગામમાં ક્યાં જાય એનો કઈ વેદ નહીં. માથામાં ગુરુ ચડ્યું, ભ્રમા જ કરે, બેસી શકે નહીં. એક ઠેકાણે ભ્રમા જ કરે, ભ્રમા કરે, એમાં કોઈ આમ મળે કરી લે. કારણ વગર એને કઈ માથું હોય તો કરી લે. કેમ કે એ વગર એને માથામાં માથું ઠેકાણે ના આવે. આ જીવને જ્યાં સુધી પદાર્થ વિજ્ઞાનને ખબર નથી, સુખી દુઃખી થવાના રસ્તાને ખબર નથી, ત્યાં સુધી એનું માથું ઠેકાણે આવે એવું નથી. ગુરુ ચડે એવું છે, ભયમાં જ કરે, ભયમાં જ કરે. ભાવે ગમે ને દ્રવ્ય ગમે, ભાવે ગમે ને દ્રવ્ય ગમે. આ જાય છે ને દેશ દેશાઓ જોવા માટે. ચાલો અમેરિકા જોઈ આવીએ ને ઇંગ્લેન્ડ જોઈ આવીએ ને બધું ફરી આવીએ ને બધું જોવા મળશે. શું છે એમ, એ બધું ગુરુ ચડેલી છે. શું છે, અમેરિકા ફરવા ગયેલા પૈસા ને સગવડે ને આપણે પૈસા તો પડ્યા છે. કાલ જોયા બે ચાર મહિના અમેરિકા ફરીને એને ખબર નહીં કે ગુરુજી ને આવી કેવી વાત કરાય કે ન કરે. ઘણા વખત આ દેખાણા નથી, ત્યાં જાય એટલે ચાર છ મહિને પાછા આવે. વાત કરી સાહેબ, અમેરિકા ફરવા ગયા હતા, ફરી આવ્યા. વ્યાખ્યાનમાં કીધું કે રખડી આવ્યા. નામને આવરણ કરીએ, શું કરીએ?
બુદ્ધિનો વિકાસ થાય,
બુદ્ધિનો વિકાસ થાય કે બુદ્ધિ વિરાય જાય. નાને પુરુષ ની તો કેવી પ્રવૃત્તિ હોય છે એના પરિણામ છે. નાને પુરુષ ને છૂટી શકતા નથી માટે ભોગ પ્રવૃત્તિ છે. તે પણ પૂર્વ પશ્ચાત પશ્ચાતાપ વાળી એ છે. પૂર્વ પશ્ચાત પહેલા પણ એને પશ્ચાતાપ છે અને પછી પણ પશ્ચાતાપ છે. અરે હજી મારી દશામાં હજી એટલી તૈયારી નથી થઈ કે અમે મારા આનંદમાં સ્થિર થઈ જાઓ, મારી શાંતિમાંથી બહાર નીકળવું નહીં એવી દશા નથી થઈ. જ્યાં ઈચ્છા ઉત્પન્ન થાય છે પહેલા પણ પશ્ચાતાપ, પછી પણ ઈચ્છા મળે ત્યારે પણ પશ્ચાતાપ. પૂર્વ પશ્ચાત પશ્ચાતાપ વાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે. મંદમાં મંદ રસ વાળા પરિણામ સંયુક્ત હોય છે. એમને રસ આવતો નથી, કેમ કે અભિપ્રાય વિરુદ્ધ પ્રવૃત્તિ થાય છે એટલે એનો ખેદ થાય છે, પણ રસ આવતો નથી. આપણે એ થોડી ચર્ચા ચાલી લે છે. ખેદ થાય નહીં તો એને રસ આવ્યા વિના રહે. જે વિભાવ પરિણામ છે એનો ખેદ થાય નહીં તો રસ આવ્યા વિના રહે. ખેદ નથી થતો એનો અર્થ કે એ પરિણામને પોતે અનુમોદે છે, ઠીક થયા સારા થયા, એમાં સુખ થયું, એમાં આનંદ આવ્યો, મજા આવી. ઈચ્છિત પદાર્થ મળે અને મજા આવે એને એને જઈને ખેદ ક્યાં થાય? એને અનુમોદન સાથે કાર્ય છે, પ્રવૃત્તિ અનુમોદના સાથે છે. અનુમોદના નો હોય તો ખેદ આવ્યા વિના તો અનુભવ શકે છે કે ઘરમાં પોતાના અભિપ્રાય વિરુદ્ધ કોઈ કામ કરે છે, જે કામમાં પોતે એમ માન્ય હોય કે આવી રીતે નુકસાન જાય, આવી રીતે નુકસાન જાય એવી રીતે એ કામ ન કરે, એને છતાં કોઈ કર્યો તો એમ કે ખબર નથી પડતી તમને કેટલી વાર. આપણે તો હજી મુમુક્ષ વડે મુમુક્ષ નથી, તો આપણે આપણને તો કઈ જ્ઞાન થયું નથી, હજી તો આપણે મુમુક્ષ છે. અરે પણ તું કદી નો મુમુક્ષ હતો, એ તો મુમુક્ષ ભણ નથી એમ છે. પણ એવી રીતે થોડું ખાંડ્યું હોય તો ઊંધો અર્થ નહીં જાય, ઊંધું ખતવે એ બધું નુકસાન, ઘણા નુકસાન એવી રીતે સમાધાન થાય તો ઘણા નુકસાનનું કારણ છે. એક સુગાનીજી સરસ દ્રષ્ટાંત આપે છે કે પાણી પીતા પીતા ખ્યાલ જાય કે પાણીમાં કચરો છે ઘણો, જોયા વગર ઢૂંકડો ભરાઈ ગયો, ઢૂંકડો ભરાઈ ગયો, બે ચાર કઈ દાખલા નો ખ્યાલ આવી ગયો એટલે જોયું વધારે આ પાણી તો કચરા વાળો છે, અને ઢૂંકડો તો મઢ આવી ગયો, શું કરે તરત ઠૂંકી નાખે છે કે એવું જ્ઞાન દશામાં તો ગળાઈ ગળાઈને રસ લેવાય છે, બે આજના રસ લેતા એમ થોડું જોઈએ. એક દ્રષ્ટાંત થતું છે કે પાણી ધીમે મેં કચરા હતા તો કચરા થૂ થૂ કરી દેતા, એકદમ થૂકી નાખે બહાર કાઢી નાખે, કેમ કે મલિન છે. અહીંયા એને ભાવની મલિનતા લાગતી નથી, ભાવની મલિનતા દેખાતી નથી, એટલે એનો નિષેધ આવતો નથી. કયો નિષેધ આવી જાય છે? કચરો જોઈએ તરત જ
આખો દિવસ પાપનું પરિણામ સંમત કરે છે,
અભિપ્રાય નથી બદલ્યો, એ બહુ વિચારણા માંગે છે. શું વિચારણા? મોક્ષની ભૂમિકામાં તો શું વિચારણા છે, એ શું વિચારણામાં એને અભિપ્રાયમાં ફેર કરી નાખવો જોઈએ. એવું વિચાર ને એટલા મંથન, એટલા વિચાર ને એટલા મંથન ચાલે કે એને એમાં ફેર પીડ્યા વિના રે ચાલવું.
વાત કરીને પૂર્વ પછી પશ્ચાતાપ થાય, પાછળના પશ્ચાતાપ વ્યાખ્યાનમાં આવે છે, મતલબ પૂર્વ પશ્ચાતાપ એટલે શું, મતલબ કેવી રીતે?
પેલા પણ પશ્ચાતાપ છે, પેલા પશ્ચાતાપ છે એટલે એટલા જાગ્રત છે, અગાઉથી જાગ્રત છે, પોતાની એટલી અશક્તિ છે એટલે બચક ખાઈ જાય છે, જાગ્રત છે એટલે પહેલા પણ ખ્યાલ આવી જાય છે.
કે આપણે ઈડરમાં જે ઉદાહરણ આપ્યું કે જમવાનું આ વાતને લાવવું પડે છે, એ બધું ઝેર ખાવા માટે તૈયાર, ઝેર ખાવા પહેલા તૈયાર થઈ જાઓ. જેમ આપણે જમવાનું પ્રસંગ હોય ઝેર ખાવાનું ન થઈ જાય આપણે, તો પહેલાથી
જાગૃત
છે,
પ્રસંગની તો ખબર છે, ભૂખ લાગી છે, બાર વાગ્યા છે, ભણો પૈસા છે, અને એમાં પાછું કહે કે આજે તો ફલાણું ફલાણું મને એવું છે, એટલે પહેલેથી તૈયાર થઈ જાય. જે જેને એમાં સુખ બુદ્ધિ છે રસ લેતા લેવા માટે તૈયાર થઈ જાય, જાગૃત છે રસ નહીં લેવા માટે તૈયાર થઈ જાય. તૈયારી કરી શકે છે, બરાબર કરી શકે છે.
આ તૈયારી ના થાય એમાં પૂર્વ પશ્ચિમ
છે. જ્ઞાની તો જાગૃત છે, સદાય જાગૃત છે, એટલે આગળ પાછળ એની પ્રવૃત્તિ પશ્ચાતાપ વાળી મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે, એકદમ મંદરસ હોય છે એની, એટલે એને અલ્પ બંધ કર્યો છે. પક્ષપાત નથી, એ જ વિષયને ભોગવતા બીજાને તીવ્ર બંધ થાય અને આ છૂટતો જાય એનું શું કારણ? કે અલ્પ બંધ કરતા નિર્જરા વધારે છે માટે છૂટે છે એમ લાગવું પડે છે. એના ઉપર નિર્જરાનો ઉપચાર આવે છે, બંધન બંધાય છે એનો ઉપચાર આવતો નથી. અને એની આ સંગત છે. હવે મુમુક્ષુની વાત કરે છે કે સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતા તો ઘણું કરીને બંધાવા સંભવ છે. સામાન્ય મુમુક્ષુ એમ વિચારે કે આપણે પછી એક વિકલ્પ નહીં, શું આપણે એક વિકલ્પ ઘૂટી જાય, ભૂખ લાગી છે જમી ગયો, વિકલ્પ ઘૂટી જાય, ખોરાની ઈચ્છા થઈ છે, ચાલો આમ એમ કરવા જતા ઈચ્છા એ રીતે છોડવા જાય સામાન્ય મુમુક્ષુ, એ તો બંધાવા સંભવ છે. કેમ કે એને તો એનાથી સુખ છે, એનો અભિપ્રાયપૂર્વક વિશ્વાસપૂર્વક સુખનો અનુભવ મારસ પીડ્યા વિના રહેતો નથી. કેમ કે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે. જે પ્રસંગો જીવોને બંધનનું કારણ થાય છે એ પ્રસંગોમાં જ્ઞાની પુરુષને પસાર થવું પડે ત્યારે એ કેટલી જાગૃતિને પુરુષાર્થમાં હોય છે. એ જો દેખાડી શકાતો હોય પડદા ઉપર પિક્ચર ઉતારીને તો ખબર પડે એવી વાત છે કે જ્ઞાની પુરુષ કેટલો પુરુષાર્થ કરે છે. જેની નજર ત્યાં સુધી જાય છે એ તો એને નમી પડે છે. પરિશ્રમ થાય છે ત્યારે જીતે છે, એમને જીતતા નથી. કેમ કે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોને માંડમાંડ જીતી શકાય છે. તો જેની માત્ર વિચાર દશા છે, વિચાર તો થયો છે, વાત તો થયો ને વિચાર તો થયો છે, એવા મુમુક્ષુ પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે, વિષયને આરાધતા આરાધતા જીતી લઈએ એનું કામ નથી. એટલા માટે પહેલેથી વૈરાગ્યભૂષણ જે લાવે છે મુમુક્ષુને એનું કારણ
એ છે.
તું પહેલેથી જ આ પ્રેક્ટિસ કરતો છે, પહેલેથી જ વિરક્તતા ઉદાસીનતા ને શૂન્ય સેવ કરો. આ પહેલા તું ઉપદેશ પુરુષને અંગીકાર કરી લે તો તને સહેલું પડશે, નહીતર તને આ જ્ઞાનીઓને જે વાત અઘરી પડી છે તને ક્યાંથી સહેલી થવાની હતી? તને તો આરામ થયા જ્ઞાન રહેશે. અને એકદમ સ્વરૂપની સ્થિરતામાં રહેતા વિકલ્પ જ ઉત્પન્ન થતો નથી. હાર તાણે હાર નો વિકલ્પ ન થાય, નિરોધ એટલે સહેજે ઉત્પન્ન ન થવું એને નિરોધ કહે છે. એવી દશાને તપ
કહેવામાં
આવે છે.
એમાં
શું છે, પોતે સમજીને નિરસ થઈ શકે છે. રસ ક્યાં અને સુખ છે, લાભ છે ક્યાં? જ્યાં સુખ અને જ્યાં લાભ એ વાત જ્ઞાનમાં સમજણ ન હોય ત્યારે રસ આવે. પણ નુકસાન છે એમ ખબર પડે તો ભાઈ તમે આ મીઠાઈ ખાશો ને અંદર જેર મીઠાઈ નો દેખાવ સારામાં સારો છે તો એમ કહી દીધું કે અંદર ઝેર છે પછી કઈ નજરે જોવે પછી તો ઝેર જ દેખાય મીઠાઈ દેખાય નહીં ઝેર દેખાય એમાં ભૂલથી જેને ખાધું હોય એને પૂછાવી ગયું હોય પછી જોવે ખાતરી થઈ ગઈ હોય જોવા એક જણને અસર થઈ છે માટે બધી મીઠાઈ છે કોઈ ખાવાની પછી લાલે ધીરે ખરી વિચારવાનો વિષય એવો છે કે તારા લાભ નુકસાન ને તો તું સમજ તો તારો રસ તો તૂટે રસ એમ ને જે કઈ પ્રાપ્ત યુગે જે કઈ હોય સાધન સંપન્ન એમાં રસ એવો ન હતો અને શાસ્ત્રમાં છે ત્યારે શાસ્ત્ર સિદ્ધાંત એને વિચાર ચાલે સિદ્ધાંત સિદ્ધાંત વાંચેલા બધા જ્ઞાન તો એનું નામ કે નુકસાન થાય ત્યારે હાજર થાય ઉપસ્થિત થાય એવી ધારણા છે બંધ તિજોરી ની જાય છે કે અંદર જે મૂળ છે એની ચાલુ ખોવાઈ ગઈ જરૂર છે કાઢી શકાય નથી ખરીદવા માટે જ્ઞાનીની તિજોરી ખુલી ગઈ છે તો પોતાને મૂડીનો ઉપયોગ કરે છે મૂળ ધારણા તો નકામી થઈ ગઈ વિચાર દશામાં એટલી વિચારણા ચાલવી જોઈએ કે બધેથી એક વાર નિરસ થઈ જાય ઉઠી જાય બધેથી રસ બધા પાંચે ઇન્દ્રિયના વિષયોના રસ ફિક્કા પડી જાય એવી તો વિચારણામાં વિચાર દશામાં વિચારણામાં એ વાત થઈ ચાલતું વિચાર પછી જ્ઞાન દશાનો વારો છે એટલે તો બુદ્ધેવ કહે ને આ કઈ કથા વાર્તા નથી આ કઈ કથા એટલે શું કથા વાર્તામાં માણસ બહુ જ હળવાશ થઈ ગયેલી એ વાતને હળવી એવી નથી વાત ગઈ છે નહીં તો ક્ષણે ક્ષણે જે કાંઈ ઈચ્છા અને પ્રવૃત્તિ ઈચ્છિત એમાં જ્ઞાનને આવરણ થાય છે એ વાત ધ્યાનમાં રહેશે નુકસાન છે એની ખબર પડે એ જાગૃતિ આવે છે
કથા વાર્તામાં તો પોતે થોડી વાર ધ્યાન ન લે તો એ ચાલે આમાં તો કન્ટિન્યુ
ઉપયોગ આપવો જ
પડે આપવો પડે
તો જ સમજાય આમાં તો બરાબર ઉપયોગ રાખીને સમજવું પડે અને અંદર દ્રેવતા જવું પડે સાંભળવું એટલું નહીં પણ સાંભળતા સાંભળતા અંદર મેળવણી કરતા જવી પડે તો કઈક એનો ઉપયોગ થાય પાંચસો ને એકાણું થયું પાંચસો ને બાણું સૌભાગ પ્રત્યે કાગળ મળ્યો છે શ્રી અંબાલાલ પ્રત્યે સુધારો સંબંધી વાતચીત કરવાનો અવસર તમને પ્રાપ્ત થાય તો કરશો સ્વરૂપ નિશ્ચયનું જે પ્રકરણ છે એ વિષયમાં પહેલા એમને પત્ર વ્યવહારની ચર્ચાઓ ચાલી ગઈ છે ત્યાર પછી અંબાલાલભાઈ સાથે આ ફરીને વિશે ચર્ચા કરે છે એટલે અંબાલાલભાઈની જેમ પાત્રતા ત્યાર પછી બુકમાં લઈ શકાય એવી છે જે દેહ પૂરો પૂર્ણ અવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાવા છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રતિ કરીને શું કરીએ? એ તો માર ખાવાની વાત છે. એક માણસને તીવ્ર રસ પડે અને પછી પાછો અચિંતો ઝૂંટવાઈ જાય, એનો આઘાતનો પ્રત્યાઘાત લાગ્યા વિના ઉંમર મચાયેલા જાય છે. તંદુરસ્ત હોય, કઈ આગળ પાછળ રોગ ન હોય, છૂટી જાય છે. એમાં પ્રીતિ કરીને શું કરીએ, એમાં રસ લઈને શું કરીએ? રસ લીધા જતા એનો પ્રત્યાઘાત છે, સહન થશે નહીં. જે શરીર ઉપર પ્રીતિ કરી છે, કેમ કે બહુ સારી અવસ્થા છે, એકદમ તંદુરસ્ત અવસ્થા છે, સંપૂર્ણ આરોગ્યતા. અત્યારે તો એ બહુ મુશ્કેલ છે સંપૂર્ણ આરોગ્યતા, પણ માનું કે એમ હોય તો પણ એ ક્ષણ ભંગુર છે. એ નજરે એને તો એની ક્ષણિકતા જોજે, એમાં નિત્યતા માની લેતો. જાણે આ શરીર સદાય રહેવાનું છે અને આ સંયોગ સદાય રહેવાનું છે, એ દ્રષ્ટિએ શરીરને જોઈશ નહીં કે બીજા સંયોગને તો હું જોઈશ એમ કહે. આ તો નજીકમાં નજીક છે ને, શરીર તો જીવને નજીકમાં નજીક છે, એના ઉપર પણ પ્રીતિ કરવા જેવી નથી તો પછી બીજા કયા પદાર્થ ઉપર પ્રીતિ કરવા જેવી છે એમ કે છે. જે જીવને પોતાને નજીકમાં નજીક છે અને સાતા અસાતા વેદવાનું મુખ્ય સાધન છે, એ પણ પ્રીતિ કરવા યોગ્ય નથી એની ક્ષણભંગુરતાને લીધે, તો બીજો કયો પદાર્થ પ્રીતિ કરવા જેવો છે? શું કરીએ?
શરીરની પ્રીતિથી કોષ શરૂ થાય છે, શરીરની
એનું અધિષ્ઠાન લીધું છે. સંસારનું એ અધિષ્ઠાન છે, આખું ચક્રની વચ્ચે જેમ ધરી હોય છે એ ધરી છે, એના આધારે બધું કરે છે, બધું એને આધારે, શરીરના સગા, શરીરની અનુકૂળતાઓ બધું ત્યાંથી પછી વણઝાર. જગતના સર્વ પદાર્થ કરતા જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે એવું આને તે પણ દુઃખનો હેતુ છે, તો બીજા પદાર્થમાં સુખના હેતુને શું કલ્પના કરવી? એમ પ્રીતિ કરવી પણ કેવી રીતે કરવી? આ દુઃખનું સાધન છે, અસાતા જ વેદે છે મુખ્યપણે, તો પછી જ સાતાને વેદે છે, બાકી તો મુખ્યપણે અસાતાને જ વેદે છે. જગતના સર્વ પદાર્થ કરતા જેના પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, તો પહેલા શરીર પછી બીજું બધું, સિર સલામત તો પગડિયા હોય, માંદો પડે તો શું કરે? હવે ખર્ચો થશે, એક વખત દરિદ્રતા આવી જશે, દેવું થઈ જશે, ભાઈ જે થાય એક વખત હાર્યા થઈ જાય, કમાઈને દેવું કર્યું છે, કરજ કર્યું છે એ ચૂકવી દેશું, પણ એક વખત તો શરીરને બચાવો. સૌથી વધારેમાં વધારે પ્રતિ જીવને શરીર ઉપર છે. જગતના સર્વ પદાર્થ કરતા જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે એવો આ દેહ, તે પણ દુઃખનો હેતુ છે, એ પણ ખરેખર દુઃખનો હેતુ છે. કેમ કે એની વૃદ્ધાવસ્થા આવ્યા વિના રહેશે નહીં અને એને છોડવાની ક્ષણ પણ આવ્યા વિના રહેશે નહીં. અને જેથી એમ ખબર પડી ગયો ડાક્ટરે હાથ ઊંચા કર્યા છે, હાથ ઊંચા કરે એટલે આશા છોડી દીધી છે, હવે અમારે કાંઈ કરવા જેવું રહેતો નથી. સુખ થવાનું કે દુઃખ થવાનું મૂર્છા થઈ જાય છે. મોટા ભાગના તો બેસુદ્ધ અવસ્થામાં જ શરીર છોડે છે, એટલું બધું દુઃખ ઉત્પન્ન થાય છે, બેશુદ્ધ થઈ જાય છે.
ડાક્ટરે તો રહી છે કે હવે કઈ ધર્મ
ધર્મ સંભાળવો હોય ને, તો તમારી જે પિતાને ધર્મ કરાવવો હોય કરાવી દો. તમે બધું કર્મ કરાવી લીધું, હવે તમે ધર્મ કરાવી દે. ક્યાંથી કરશો? જિંદગીમાં કાંઈ તૈયારી કરી નથી, અત્યારે શું કરશો? મૂંડાઈ જશે, બીજું કાંઈ થશે
નહીં,
મૂર્છાઈ જશે. જે તો એને દુઃખનો હેતુ થયો, વધારેમાં વધારે દુઃખનું કારણ શું થયું? દેહના નિમિત્તે નો વિયોગ છે ને, સંયોગ નો વિયોગ થયો, નિમિત્ત તો દેહ છે. જેના ઉપર સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે એવો આ દેહ, તે પણ દુઃખનો હેતુ છે. તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી? તો પછી એથી બધા આઘા છે, એ બધા સુખના કારણ થશે, એ બધા સંયોગનો વિયોગ જ થવાનો છે. જો શરીરનો વિયોગ થવાનો છે તો બધા પદાર્થોનો વિયોગ જ થવાનો છે. એમાં શું શું સુખની કલ્પના કરવી? કેટલું રોગીને રહેવું તારે એમ પૂછે છે, પ્રશ્ન ચિહ્ન છે ને. તારે એ પદાર્થોના મમત્વમાં ચોંટીને કેટલું રહેવું છે નક્કી કર. કેટલું દુઃખી થવું છે નક્કી કર. આત્માને કેટલું આરામ લાવવું છે નક્કી કર. સમાચાર મળીનું છે, ઝેર છે, શરીર છે, ઝેર છે, કોકડી. શરીરની કોકડીમાં જીવને પીડ્યો છે કે તને આટલા વર્ષની સજા. આટલી કે જેમ લાંબુ સજા લાંબુ પડે સારું, શું કે એવી વિપરીતતા છે અજ્ઞાન દશામાં. કે જેટલું આયુષ લાંબો હોય એટલું સારું, એટલે જેટલી જે લાંબો છે એટલી સારી. ઠીક વાત લો, કેટલી સમજણ છે આમાં. અને એ છોડવાનો વારો આવે કે ભાઈ તને જેલમાંથી મુક્ત થવાનો હવે ટાઈમ આવી ગયો, તો તમે પછડા કરે. નહીં નહીં નહીં, મારે અહીંથી એવું જ આવું નથી. આ બીજા બધા કેદીઓ છે એની અરે એટલી બધી હવે અત્યારે ઓળખાણ થઈ ગઈ છે. બીજે કેદી છે ને એની સાથે એવી સરસ ઓળખાણ થઈ ગઈ છે, મને મદદ કરે છે, મને સારી રીતે રાખે છે. આને છોડી કેવી રીતે જવું મળે? એવી હાલત છે. જે પુરુષો એ પુરુષ નામ આત્મા વસ્ત્ર જેમ શરીરથી જુદું છે એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે તે પુરુષો ધન્ય છે. જે પુરુષો એ જે આત્માઓ એ પોતાની શરીરથી ભિન્નતા દીઠી એને ધન્યવાદ આપે છે. શાબાશ છે તને, હવે તું દુઃખી થવાનો નથી, હવે તું અમારી આત્મા ભયો. વસ્ત્રની જેમ, આ તો ગીતામાં દ્રષ્ટાંત આપે છે. શરીર અને આત્મા જુદા છે, જેમ વસ્ત્ર અને શરીર જુદું છે એ દ્રષ્ટાંત એમાં આવે છે. એની મતમાં તો આ દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે. જે ખોઈ બદલે છે, વસ્ત્ર બદલે છે. માંસાંસી જીર્ણાની યથા વિહાય, જીર્ણાની કે જીર્ણ થઈ ગયેલા વસ્ત્રો, માંસાંસી જીર્ણાની યથા વિહાય જેવી રીતે છોડી દેવામાં, તથા જીર્ણાની દેહાની નરાણી નવો પરાણી, એ જ રીતે જીર્ણ થયેલો દેહ આ નર એવો આત્મા પણ છોડશે. કપડું બદલતા તને દુઃખ થતું નથી, કેમ કે સામે નવું કપડું તૈયાર છે, માયાનો બીજો દેહ તૈયાર છે. પણ અહીંયા એટલો દુઃખી થાય, એટલો દુઃખી થાય, તે બધા દુર્ગતિના કારણ થઈ જાય. જે પુરુષો વસ્ત્ર જેમ શરીરથી જુદું છે એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે તે પુરુષોને ધન્ય છે. પોતે ધન્યવાદ આપે છે એવી જ્ઞાન દશાને ધન્યવાદ એમ કેમ છે. તે પુરુષોને કેટલી આત્માઓની એવી જ્ઞાન દશાને ધન્ય છે કે જે શરીરના ખોખાથી અંદરમાં જુદા પડ્યા. દેહાતીત દશા કહેવામાં આવે છે. કેવી દશા? દેહાતીત દશા છે. અતીત થઈ ગયા છે, ખોલ્યું છે, ખોખું છે બાજુમાં, પણ ડાબલી નો હીરો જુદો છે, ચેતન હીરો જુદો, ડાબલી જુદી છે. બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય તે જ્યારે એમ જણાય કે બીજાને છે ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો સજ્જનતા વાળા પણ આપી દે છે કે ભાઈ આ વસ્તુ છે ભૂલથી આપણે ત્યાં આવી ગઈ છે. એક સરખી કપડા એક સરખા હોય છે, ડુંગળીનો દૃષ્ટાંત આવે છે, સમયસરમાં કોઈનું કપડું આવી ગયું બીજાની છે એમ આ આત્મા સિવાય બધા પદાર્થો પર છે એમ જયારે જણાય ત્યારે એમાં મમત્વ કરવાનું કાર્ય સજ્જન પુરુષો કરતા નથી. એમાં શું મારો શું અધિકાર, શરીર ઉપર પણ મારો અધિકાર નથી. અને બીજા સંયોગ પ્રારબ્ધને લઈને છે, કોઈ સંયોગો ઉપર મારો અધિકાર નથી એમ જ કરે છે. મમત્વ કરતા નથી, પોતાનું મમત્વ હોય તે છોડે છે, મમત્વનો ત્યાગ કરે છે. દુષ્મકાળ છે એમાં સંશય નથી. વર્તમાન પરિસ્થિતિ ઘણી વિપરીત પરિસ્થિતિ છે એમાં કઈ શંકા પડે એવું નથી. તથારૂપ પરમ જ્ઞાની આપ્ત પુરુષોનો પ્રાય વિરહ છે અને જે પરમ જ્ઞાની આપ્ત પુરુષ કે પરમાર્થ માટે જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય, જેની વાત પર વિશ્વાસ મૂકી શકાય, પરમાર્થનો રસ્તો દેખાડનારા જે જ્ઞાની છે એનો લગભગ વિરહ છે, પ્રાય વિરહ છે. એટલે ક્યારેક ક્યારેક કોઈ કોઈ થાય છે, પણ એ અબજોમાં કોક થાય છે, લાખો કરોડોમાં નહીં પણ અબજોમાં કોક કોક થાય છે. વિરલા જીવો સમ્યક દ્રષ્ટિપણ પામે એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે. કોક વિરલ જીવ સમ્યક દ્રષ્ટિ થાય એવી અત્યારની કાળ સ્થિતિ થઈ ગઈ છે. એટલે કેટલો મોટો દુષ્કાળ ઉભો થયો છે એમ કે છે. અબજો જીવમાં કોઈ એકાદ ને સમ્યક દર્શન થાય, સમજવાની તો સંખ્યા છે. એમાં પાછા અનાર્ય વૃત્તિ વાળા જીવોની બહુલ્યતા છે, તો આર્ય ક્ષેત્ર પણ અનાર્ય વૃત્તિ થઈ ગઈ છે. દિવસે દિવસે માંસાહાર વધતો જાય છે, ઈંડા નો તો બહુ પ્રચાર છે. વિરલા જેવો સમ્યક દ્રષ્ટિકોણ પામે એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે, જ્યાં સહજ સિદ્ધ આત્મચારિત્ર દશા વર્તે છે એવું કેવળ જ્ઞાન પામવું કઠણ છે એમાં સંશય નથી. અને કેવળ જ્ઞાન પામવું તો અત્યારે કઠણ હોય એ તો કઈ એમાં શંકા પડે એવું નથી, કેમ કે એવા પરમ જ્ઞાની પુરુષો નથી. સમ્યક દ્રષ્ટિકોણ કોઈ જીવ થાય છે, કેવળ જ્ઞાન તો ક્યાંથી થાય, પોતે પુરુષાર્થમાં ઘણા હતા એટલે આપણે તો લઈને જવાનું, આપણે પૂરું કરી નાખવું, શું કરવાનું એટલે પછી કે બોજ ઘણો હતો માથે, એટલે કર્મ નો બોજ ઘણો હતો. ઝટપટ પતાવવા ગયા ત્યાં પગને થાક લાગ્યો, અને પગને થાક લાગ્યો તો અમે સારા મરણ જોયું, સમાધાન કરી લીધું કે જે સ્વરૂપ છે તે એમને થતું. એટલે જે સ્વરૂપ જે દેશકાળ પ્રમાણે જે વસ્તુનું સ્વરૂપ છે એમાં શું બીજું થાય, પણ એ પોતે હેર્યા નથી પહેલેથી. જેમ કોઈ શાસ્ત્રોમાં છે કે આ કાળે આ ક્ષેત્રે જન્મેલાને કેવળ જ્ઞાન થતું નથી, મૂકો વાત પડતી હોય એ વાત તો હવે મૂકો પડતી, એમને પડતી નથી મૂકી, એ વિશેષતા છે. એટલે પુરુષાર્થ થાય એટલો કરી લેવો છે એ ગૌરવ એ હિસાબે. પ્રવૃત્તિ વિરામ પામતી નથી, વિરક્તપણું ઘણું વર્તે છે, પોતાની દશાની વાત કરે છે. પ્રવૃત્તિ એમને ચાલે છે, વિરક્તપણું ઘણું વર્તે છે, છતાં પ્રવૃત્તિ બંધ થતી નથી, દુઃખ છે એ વાતનું એમને મારો ભાર દુઃખ છે. વનને વિશે અથવા એકાંતને વિશે સહજ સ્વરૂપને અનુભવતો એવો આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે, મનમાં જઈએ અથવા એકાંતમાં રહી જઈએ અને એકલા નિજ સ્વરૂપના અનુભવમાં બીજા કોઈ વિષયમાં ન પ્રવર્તે, એકલો નિર્વિષય થઈને સ્વરૂપના અનુભવમાં રહે, એમ કરવામાં સર્વ ઈચ્છા એટલે પૂરો પ્રયત્ન એમાં લાગેલો છે. ઈચ્છા એટલે અહીંયા પ્રયત્ન એવો પુરુષાર્થ છે કે આવું સ્વરૂપમાં જ સ્થિર થઈને રહી જઈએ એમાં પૂરો પ્રયત્ન રોકાયેલો છે અમારો. એની પાછળ પૂરી શક્તિ અત્યારે તો લગાવી દીધી છે. પોતાના દેશ